માર્ક તેરની ચાલ વાંચ કર.
અને મંદિરમાંથી તે નીકળતો હતો ત્યારે તેનો શિષ્ય તેને કહે છે કે ઉપદેશક જોઈ કેવો કેવા પથ્થર તથા કેવા બાંધકામો. અને ઈસુએ તેને કહ્યું કે શું તું એ માટી બાંધકામ જુએ છે? પાડી નહીં નખાય એવો એક પણ પથ્થર બીજો પર અહીં રહેવા દેવાશે નહીં. અને જસુના પહાડ પર મંદિરની સામે તે બેઠો હતો ત્યારે પિતરે તથા યોહાને અનિંદાએ તેને એકાંતમાં પૂછ્યું અને કહે અને બધા પૂરના હશે ત્યારે શું ઘણા મારે નામે આવીને કહે છે કે હું છું અને ઘણાઓને અફવા વિશે સંભળાશે ત્યારે ગંભરાશો માં એમ રાજ્ય રાજ્ય ઉડશે ઉડશે ઠામો ઠામ ધરતીકંપ થશે ને દુકાળો પડશે. મહાદુખના આ તો આરંભ છે પણ પોતા વિશે સાવધાન રહો કેમ કે તેઓ તમને ન્યાય સંભાળોને સમજશે અને સંભાળસ્થાનોમાં તમે કોઠાના માલ ખાશો અને તેમ તમે મારે લીધે હાકમો તથા રાજાઓની આગળ તેઓને માટે સહેદી થવા સાથે ઉભા કરાશો અને પહેલા સર્વ દેશોમાં સુવાર્ત પ્રગટ થવી જોઈએ અને જ્યારે તેઓ તમને લઈ જઈને પરસ્વાધીન થશે ત્યારે શું બોલીએ તે વિશે અગાઉથી ચિંતા ન કરો પણ તે વેળા તમને આપવામાં આવશે તે બોલો કેમ કે બોલનાર તે તમે નહીં પણ પવિત્ર આત્મા છે અને ભાઈ ભાઈને તથા બાપ છોકરાને મરણ દંડને તારું પરસ્વાધીન કરશે અને છોકરા પોતાના મા બાપ ની સામે ઉઠશે ને તેઓને મારી નાખવશે અને મારા નામને લીધે સહુ તમારો દેશ કરશે પણ જે અંત સુધી શકશે તે જ કારણ પામશે.
પણ જયારે તમે જળના અમંગળ માની નિશાની જ્યાં ગટરાજ નથી ત્યાં ઉભી રહેલી જોશો જે વાંચી તેની સમજવી. ત્યારે જેઓ યહૂદીઓના હોય તેઓ પહાડોમાં નાસી જાય અને ધાબા પર જે હોય તે ઉતરીને ઘરમાંથી કઈ લેવા સારું માહે ન પૂછે, અને જે ખેતરમાં હોય તે પોતાનું લુગડી લેવાને પાછળ ન ફરે. અને તે દાડાઓમાં જેને જેઓ ગર્ભવતી હશે તેઓ તથા જેઓ દવડાવતા હશે તેઓને અફસોસ છે, અને તમારું નાસું શિયાળામાં ન થાય માટે પ્રાર્થના કરો. કેમ કે તે દાડાઓમાં જેવી વિપત્તિઓ થશે તેવી વિપત્તિઓ દેવે સર્જેલી સૃષ્ટિના આરંભથી તે હજુ સુધી થઈ નથી ને થશે પણ નહીં. અને પ્રભુએ તે દાડાઓને ઓછા કર્યા ન હોત તો કોઈ માણસ બચત નહીં, પણ જે પસંદ કરેલાઓને તેણે પસંદ કર્યા તેઓની લીધે તે દાડાઓને ઓછા કર્યા છે. અને તે વેળાએ જે કોઈ તમને કહે કે જુઓ અહીં ખ્રિસ્ત છે કે જુઓ તે ત્યાં છે તો માનતા ના, કેમ કે જૂઠા ખ્રિસ્તો તથા જૂઠા પ્રબોધકો ઉઠશે અને ચમત્કારો તથા અદ્ભુત કામો કરી દેખાડશે. એ માટે કે જો બની શકે તો તેઓ પસંદ કરેલાઓને પણ ભૂલાવવામાં નાખે. પણ તમે સાવધાન રહો, જુઓ મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે, પણ તે દાડાઓમાં એ વિપત્તિ પાછી સૂરજ નિર્ધારિત થઈ જશે ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે, આકાશના તારાઓ ફરવા લાગશે, આકાશમાંના પરાક્રમો ફલાવશે. ત્યારે તેઓ માણસના દીકરા ને બહુ પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે. અને ત્યારે તે પોતાના દૂતોને મોકલીને પૃથ્વીના છેડા સુધી ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે. હવે અંગી પરથી તેની દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી જ હોય છે તે પાંદડા ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ તમે પણ જ્યારે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે આ એટલે બાણા આગળ જ છે. હું તમને ખચિત કહું છું કે આ બધા પૂરા નહીં થાય ત્યાં સુધી આ પ્રોસેસ ગુજરી નહીં જશે. આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. પણ તે દાડા ઘડી સંબંધી બાપ વગર કોઈ જાણતો નથી, આકાશમાંના દૂતો નહીં ને દીકરો પણ નહીં. સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. તે આ પ્રમાણે છે કે જેણે કોઈ પરદેશમાં પ્રવાસ માણસે પોતાનું ઘર છોડીને અધિકાર આપીને એટલે પ્રત્યેક પોતપોતાનું કામ સોંપીને દરવાનને પણ જાગતો રહેવાની આજ્ઞા આપી છે આપી હોય માટે તમે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ઘરનો ધણી ક્યારે આવશે, સાંજે કે મધરાતે કે મરઘો બોલતી વખતે કે સવારે. રખીને કે અચાનક આવીને તમને ઊંઘતા જુએ અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે જાગતા રહો. 14મો અધ્યાય. હવે બે દાડા પછી પસ્ખા તથા બે ખમરી રોટલીનું પર્વ હતું, અને કેવી રીતે તેને દગાથી પકડીને મારી નાખો તે વિશે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા. કેમ કે તેઓએ કહ્યું કે પર્વની નહીં રખેલી લોકોના ફુલ્લડ થાય. અને જ્યારે તે બેથનિયામાં સિમોન કોરિયાની ઘરમાં હતો અને ખાવા બેઠો હતો ત્યારે એક સ્ત્રી જટામાસીના અતિ મૂલવાન અત્તરથી ભરેલી સંગે મરમરની ડબ્બી લઈને આવી અને એ ડબ્બી ભાગીને તેના માથા પર તે રેડ્યું. પણ કેટલાય તે પોતાના મનમાં નારાજ થઈને કહેવા લાગ્યા કે અત્તરનો આવી રીતે બગાડ શા માટે કરે, કેમ કે એ અત્તર 300 દિનાર કરતા વધારે કિંમતી વેચી શકાત ને દરિદ્રાઓને આપત. અને તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી, પણ ઈસીએ તેઓને કહ્યું કે એમ રહેવા દો અને કેમ એને કેમ સતાવો છો, એણે મારા પ્રત્યેક ભલું કામ કર્યું છે, કેમ કે દરિદ્રો સદા તમારી સાથે છે ને તમે ચાહો ત્યારે તમે તેઓને ભલું કરી શકો છો, પણ હું સદા તમારી સાથે નથી. જે તેનાથી બની શકી તે તેણે કરી, દફનને કારણે ઉજાડતી તેણે મારા શરીરને અત્તર ચોરી છે. વળી હું તેમને હકી કહું છું કે આખા જગતમાં જ્યાં કહી સુવાર્તા પ્રગટ કરશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે. અને બારમાનો એક એટલે યહુદા ઇસ્કીએ ઇસ્ક્રિયાતો મુખ્ય યાજકોની પાસે ગયો. એ સારું કીધું તેઓના હાથમાં તેને સોંપે અને તેઓ તે સાંભળીને ખુશ થાય અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી તે તેને પરસ્વાધીન કરવાનો લાગ શોધતો હતો. બેખમરી રોટલીના પર્વને પહેલે દાડે લોકો પસ્થાનના પસ્થા યજ્ઞ કરતા હતા ત્યારે તેઓ શિષ્યોને તેને પૂછ્યું કે તું પસ્થા ખાય માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ અને એ વિશે તારી શી ઈચ્છા છે. તે પોતાના શિષ્યોમાંના બેને મોકલે છે ને તેઓને કહે છે કે શહેરમાં જાઓ ને પાણીની ગાજર લઈ જતો એક માણસ તમને મળશે. તેની પાછળ પાછળ જાઓ અને જ્યાં સુધી તે પૈસા પેસે ત્યાંના ઘરધણીને કહો ઉપદેશકોને કહો કે મારા ઉતરવાની ઓરડી ક્યાં છે કે જ્યાં હું મારા શિષ્યો સાથે પસ્ખા ખાઉં અને તેમ એક મોટી મેડી સંઘારેલી ને તૈયાર કરેલી દેખાશે. ત્યાં આપણે સારું તૈયાર કરો. તે શિષ્ય નીકળ્યો ને શહેરમાં આવ્યો ને જેવું તેણે તેઓને કહ્યું તેવું તેઓને મળી અને તેઓને ત્યાં પસ્ખા તૈયાર કર્યું. સાંજ પડી ત્યાં બારની સાથે તે આવે છે. તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે હું તમને ખચિત કહું છું કે તમારામાંનો એક જે મારી સાથે ખાય છે તે મને પરસ્વાધીન કરશે. તેઓ સુકાતુર થવા લાગ્યા અને એક પછી એક પૂછવા લાગ્યા કે શું તું હું છું. તેણે તેઓને કહ્યું કે બારમાંનો એક જે મારી સાથે થાળીમાં બોળે છે તે જ તું છું. તે છે માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ જ જાય છે ખરો, પણ જેનાથી માણસના દીકરો પરસ્વાધીન કરાય છે તે માણસોને હાય હાય. ને માણસ જો જન્મ્યો ન હોત તો તે માટે સારું થાત. તેઓ ખાતા હતા ત્યારે તેણે રોટલી લઈને તે આશીર્વાદ માગીને તે ભાગી ને તેઓને આપીને કહ્યું કે લો આ મારું શરીર છે. પછી પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેણે તેઓને આપ્યો અને બધાએ તેમાંથી પીધું. તેણે તેઓને કહ્યું કે કરારનું આ મારું રક્ત છે જે ઘણાને લીધે વહેવડાવવામાં આવ્યું છે. હું તમને ખચિત કહું છું કે જે દાડે હું દેવના રાજ્યમાં નવો નહીં નહીં પીવું ત્યાં તે દાડા સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી. ત્યાર પછી ગીત ગાઈને તેઓ જૈતુનના પહાડ પર ગયા. ઈસુ તેઓને કહે છે કે તમે સૌ ઠોકર ખાશો કેમ કે એવું લખેલું છે હું બાળકને મારીશ ને ઘેટા વિખરાઈ જશે પરંતુ મારા પાછળ ઉઠ્યા પછી હું તમારી આગળ ગાલીલમાં જઈશ. પણ પિતરે તેને કહ્યું કે અગર આ સગડું ઠોકર ખાય તો પણ હું નહીં. ઈસુએ તેને કહ્યું કે હું તમને કહું છું આજ રાત્રે જ મુર્ગો બે વાર બોલ્યો, અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ. પણ તેણે બહુ જુસ્સાથી કહ્યું કે મારે તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં કરું. ઘોડાએ પણ એમ જ કહ્યું. તેઓ ગેથસેમાન નામે એક જગ્યાએ આવે છે. તે પોતાના શિષ્યોને કહે છે કે હું પણ જઈને પ્રાર્થના કરું કે હું બોલશે. તે પોતાની સાથે યોહાનને લઈને જાય છે અને તે બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યો. પછી તે તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે. અહીં રહીને જાગતા રહો. થોડે આગળ જઈને તેણે ભોય પર પડીને પ્રાર્થના કરી કે જે બની શકે તે આ ઘડી મારાથી દૂર કરો. તેણે કહ્યું કે અબ્બા બાપ, તારાથી બધું જ થઈ શકે છે. આ પ્યાલો મારાથી દૂર કરજે તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાય. પછી ત્યાં પછી તે આવે છે ને તેઓને ઊંઘતા જઈને પિતાને કહે છે કે તું સિમોન સિમોન શું તું ઊંઘે છે? શું તું એક ઘડી પણ જાગતો રહી શકતો નથી? જાગતા રહો અને પ્રાર્થના કરો, તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે પણ દેહ અબળ છે. ફરી તેણે જઈને એ શબ્દ બોલીને પ્રાર્થના કરી અને પાછા આવીને તેણે તેઓને ઊંઘતા જોયા, કેમ કે તેઓની આંખો ઊંઘમાં ભરાય ઘેરાયેલી હતી. તેને શો જવાબ દેવો તે એ તેઓ જાણતા ન હતા. તે ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે હવે ઊંઘ્યા કરો તથા આરામ લો. બસ છે, તે ઘડી આવી પહોંચી છે. જો માણસનો દીકરો પાપીઓના હાથમાં સ્વાધીન કરાય છે, ઉઠો, આપણે જઈ રહી. જુઓ, મને જે પર સ્વાધીન કરે છે તે પાસે આવ્યો છે. તે બોલતો હતો તે જ પડે બારમાના એક એટલે યહુદા ને તેની સાથે મુખ્ય યાજકોની તથા શાસ્ત્રીઓની તથા વડીલોની પાસે થી ઘણા લોકો તરવારો તથા સોટા લઈને આવે છે. હવે તેને પરસ્વાધીન કરનારા તેઓને એવી નિશાની આપી હતી કે જેને હું ચૂમીશ તે જ તે છે. એ પકડી તેને પકડીને ચોકસાઈથી લઈ જજો. તે આવ્યો કે તરત જ ઈસુની પાસે જઈને તે કહે છે રબ્બી, અને તે તેને ચૂમ્યો. તેઓએ તેના પર હાથ નાખ્યા અને પકડી લીધો. પણ પાસે ઊભા રહેનારાઓમાંને એક તરવાર તાણીને મુખ્ય યાજકના દાસને મારી ને તેનો કાન કાપી નાખ્યો. ઈસુએ તેઓને કહ્યું કે જેમ લૂંટારાની સામે આવતા હો તો તમે તરવારો તથા સોટા લઈને મને પકડવા આવ્યા છો. હું દરરોજ તમારી આગળ મંદિરમાં બોધ કરતો હતો ને તમે મને પકડ્યો નહીં, પણ શાસ્ત્ર વચન પૂરા થયા માટે એમ થાય છે. પછી સગડા તેને મૂકીને નાસી ગયા. એક જુવાન તેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું લોગડું ઓઢેલું હતું તે તેની પાછળ પાછળ આવતો હતો. તેઓએ તેને પકડ્યો પણ તે લુગડું મૂકીને ઉઘાડે ડીલે તેઓની પાસેથી નાસી ગયો. તેઓ ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ ગયા અને સર્વ મુખ્ય યાજકો વડીલો તથા શાસ્ત્રીઓ તેની સાથે ભેગા થયા. પિતરે ઘણે દૂર રહીને તેની પાછળ પાછળ ચાલતો તે પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો હતો અને ભલાદારોની સાથે બેસીને અંગારાની રોશનીમાં તપતો હતો. હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાય સભા કે ઈસુને મારી નાખવા સારું તેની વિરુદ્ધ સાક્ષી શોધી અને તેઓએ કોઈ કઈ જડી નહીં, કેમ કે ઘણાઓએ તેની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરી, પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. કેટલા એકે ઊભા કહીને તેની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરતા કહ્યું કે અમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ અને ત્રણ દાડામાં વગર હાથે બનાવેલું હોય એવું બીજું મંદિર બાંધીશ. એમ પણ તેઓની સાક્ષી મળતી નહોતી. પછી પ્રમુખે યાજકો વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે શું તું કઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ એક એવી સાક્ષી પૂરે છે. પણ તે છાનો રહ્યો ને કઈ ઉત્તર દીધો નહીં. ફરી પ્રમુખે યાજક તેને પૂછે છે કે શું તું સ્તુતિમાનાનો દીકરો ખ્રિસ્ત છે? ઈસુએ તેને કહ્યું કે હું છું. અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશના વાદળા સહિત આવતા તમે દેખશો. પ્રમુખ યાજક પોતાના લુગડા ફાડીને કહે છે કે હવે આપણને બીજી સાક્ષીની શી અગત્ય છે? તમે પણ દુર્ભાષણ સાંભળી છે, તમને શું લાગે છે? સર્વએ તેને મરણદંડની યોગ્ય ઠરાવ્યો. પછી કેટલાક તેના પર થૂંકવા તથા તેનું મોં ઢાંકવા લાગ્યા તથા તેને મુઠ્ઠીઓ મારીને તેને કહેવા લાગ્યા કે તું પ્રબોધક હોય તો કહી બતાવ. અને ભાલાદારોએ તેને તમાચો માર્યો. હવે પીતર નીચે ચોકમાં હતો ત્યારે પ્રમુખ યાજકોની એક દાસી ત્યાં આવે છે અને પીતરને તપતો જોઈને તેને નિહાળીને કહે છે કે તું પણ ઈસુ નાઝારીની સાથે હતો, પણ તેણે ઇનકાર કરીને કહ્યું કે તું શું કહે છે તે હું જાણતો નથી, તેમ સમજતો પણ નથી. પછી તે બાર વરસાડમાં ગયો એટલે મરઘો બોલ્યો. પછી તે દાસી તેની જોઈને ઉભો તેને જોઈને ઉભો રહ્યો. ઉભા રહેનારાઓની ફરી કહેવા લાગી કે એ દેવમાનો છે, પણ ફરી તેણે ફરી ઇનકાર કર્યો. થોડી વાર પછી ઉભા રહેનારાઓએ પિતરને ફરી કહ્યું કે ખરેખર તું તેઓ માનો છે, કેમ કે તું ગાલિલનો છે. પણ તે સાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે જે માણસ વિશે તમે બોલો છો તેને હું ઓળખતો જ નથી. તરત જ મરઘો બીજી વાર બોલ્યો. ઈસુએ પિતરને જે વાત કહી હતી કે મરઘો બે વાર બોલે અગાઉ તું ત્રણ વાર મારો ઇનકાર કરી, ને તેને યાદ આવી અને તે પર મન લગાડીને તે રડ્યો. 15મો અધ્યાય. સવાર થઈ ને તરત મુખ્ય યાજકો એ વડીલો શાસ્ત્રીઓ તથા આખી ન્યાય સભાની સાથે મળીને મનસુબો કર્યો ને ઈસુને બાંધીને લઈ ગયા ને પિલાતને સોંપી દીધો. પિલાતે તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? તેણે તેને ઉત્તર આપ્યો કે તું કહે છે તો હું છું. મુખ્ય યાજકોએ તેના પર ઘણા તહેમત મૂક્યા. પિલાતે ફરી તેને પૂછ્યું, તું કઈ જ ઉત્તર દેતો નથી? જો તેઓ તારા પર કેટલા બધા સહમત મૂકે છે. પણ ઈસુએ બીજો કઈ જ ઉત્તર દીધો નહીં, જેથી પિલાતને આશ્ચર્ય લાગ્યું. આ પર્વમાં તેઓએ જે બંદીવાનને માગે તેને તે છોડી દીધા. કેટલા વર્ષથી બંદી કરનારાઓને દગાનમાં ખૂન કર્યું હતું અને તેઓની સાથે કેદમાં પડેલા એવા એક બરાબર નામનો માણસ હતો. લોકો પર ચડીને તેને વિનંતી કરવા લાગ્યા કે જેમ કે તું અમારે સારું હંમેશા કરતો તે પ્રમાણે કર. પિલાતે તેઓને ઉત્તર આપ્યો કે શું તમારી મરજી એવી છે કે હું તમારે સારું યહૂદીઓના રાજાને છોડી દઉં? કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોને અદેખાઈને લીધે તેને સોંપી દીધો હતો. પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા કે તેઓને વાસ્તે બરાબસને છોડી દે. પણ પિલાત ફરી તેઓને પૂછ્યું કે જેને તમે યહૂદીઓનો રાજા કહો છો તેને હું શું કરું? તેઓએ ફરીથી બૂમ પાડી કે તેને વધસ્તંભે ચડાવ. પિલાતે તેમને પૂછ્યું કે શા માટે, તેણે શું ભૂલું કર્યું છે? પણ તેઓએ વિશેષ બૂમ પાડી કે તેને વધસ્તંભે ચડાવો. ત્યારે પિલાતે રાજી કરવા ચાહતા તેઓને સારું બરાબર છોડી દીધા અને ઈસુને કોડા મારીને વધસ્તંભે ચડવા સારું સોંપ્યો. સિપાહીઓએ તેને પ્રોટાયું નામે કચેરીમાં લઈ ગયા. ત્યાં તેઓએ આખી ટુકડી એકઠી કરી. તેઓએ તેને જાંબુડિયો જબ્બો પહેરાવ્યો ને કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો. હે યહૂદી અને હે યહૂદીઓ રાજા સલામ, એમ કહીને તેઓ તેને નમસ્કાર કરવા લાગ્યા. તેઓએ તેના માથા પર સોટી મારી ને તેના માથા પર થૂંક્યા અને ઘૂંટણ ટેકીને તેની આગળ નમ્યા. તેને ઠઠા કરીને કરી રહ્યા. પછી તેઓએ તેના પર જાંબુડિયો જબ્બો ઉતારી લીધો. તેઓ તેને વધસ્તંભે જડવા સારું લઈ ગયા. સિમોન કરીને કુરેનની એક માણસ જે આલસંદરનો તેનો તથા રૂપસનો બાપ હતો, તે સિમમાંથી આવતા ત્યાં જઈ થઈને જતા હતા. તેની પાસે તેઓએ બળાત્કાર તથા વધસ્તંભે ઉચકાર્યો. ગુલગથાન નામની જગ્યા, જેનો અર્થ ખોપરીની જગ્યા છે, ત્યાં તેઓને તેને લાવે છે. તેઓએ બોળે ભરેલો દ્રાક્ષારસ તેને પીવાને આપવા માંડ્યા, પણ તેણે તે લીધો નહીં. તેઓએ તેને વધસ્તંભે જડ્યો ને પ્રત્યેક તેના વસ્ત્રોનો કયો ભાગ લેવો તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તે માહિમાએ વેચી લીધા. દિવસના ત્રીજા કલાકે તેઓને તેને વધસ્તંભે ચડ્યો. તેના ઉપર તેઓએ એનું કિંમત નામું લખ્યું કે યહૂદીઓનો રાજા. તેની સાથે બેસીને તેની સાથે તેઓએ બે લૂંટારાઓને વધુ સ્તંભે જડ્યા, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ. તે અપરાધીઓમાં ગણાયો, એવું જ જે શાસ્ત્ર વચન તે પૂરું થયું. પાસે થઈને જનારાઓએ તેની નિંદા કરી તથા માથા હાથીને કહ્યું કે વાહરે, મંદિરને પાડી નાખનાર તથા ત્રણ દાડામાં તને પાછું બાંધનાર, તું પોતાને બચાવ ને વૃદ્ધસમ પરથી ઉતરી આવ. એ જ પ્રમાણે મુખ્ય પૂજકોએ માહે માહે શાસ્ત્રીઓ શુદ્ધ તથા ઠઠ્ઠા કરીને કહ્યું, તેણે બીજાઓને બચાવ્યા પણ તે પોતાને બચાવી શકતો નથી. ઇસ્રાયેલના રાજા ખ્રિસ્ત હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે કે અમે જઈને વિશ્વાસ કરીએ. વળી જેઓ તેની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેની નિંદા કરી. છઠ્ઠો કલાક થયો ત્યારે આખા દેશમાં નવમા કલાક સુધીમાં અંધકાર રહ્યો. નવમા કલાકે ઈસુએ મોટેથી મોટા ઘંટે બૂમ પાડી કે એલિયાઈ એલિયાઈ લમા સબકતની, એટલે મારા દેવ મારા દેવ તે મને કેમ મૂકી દીધો. જેઓ મારી મારી પાસે ઊભા રહેવા હતા તેઓમાંના કેટલાકોએ તે સાંભળીને કહ્યું કે જુઓ, તે એલિયાઓને બોલાવે છે. ત્યારે એક માણસે દોડીને સંસ્કારની વાદળી ભરી અને લાકડીના ટોચ પર બાંધીને તેણે ચૂસવા આપીને કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેને ઉતારવાને આવે છે કે નહીં. ઈસુએ મોટેથી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. તે જ વખતે મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટા થઈ તેના બે ભાગ થઈ ગયા. જે સુબીદારો તેની સામે ઊભા હતા તેણે જોઈને કહ્યું, એણે આવી રીતે પ્રાણ છોડ્યો. ત્યારે તેણે કહ્યું કે ખરેખર આ માણસ દેવનો દીકરો હતો. કેટલીક સ્ત્રીઓ પણ વેગળેથી જોતી હતી. તેઓમાં મગદલના મરિયમ અને નાના યાકૂબ તથા મરિયમ અને સલોની હતી. જ્યારે તે ગાલિલમાં હતો ત્યારે તેઓ તેની પાછળ આવીને તેની સેવા કરતી હતી અને તેની સાથે યરૂશલેમમાં આવીને બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. સાંજ પડી ત્યારે સિદ્ધકરણનો દિવસ એટલે વિશ્રામવારનો આગલો દિવસ હતો. માટે ન્યાયસભામાં એક માનવવંતાનો સભાસદ અર્મિથાઈને યુસુફ આવ્યો કે જે પોતે પણ દેવનો રાજ્યની વાટ જોતો હતો. તેને હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુની લાશ માંગી. પિલાત અચરતી પામ્યો કે શું તું એટલામાં મરી ગયો હોય. તેણે સુબેદારની પાસે બોલાવીને તેને પૂછ્યું કે તેને મરી ગયાને કેટલો વખત થયો. સુબેદારની પાસેથી તે વિશે તેને ખબર મળી ત્યારે તેણે યુસુફને લાશ આપવાની તેણે શણનું લુગડું વેચાતું લીધું ને તેને ઉતારીને તેને તે શણના લુગડામાં વીંટાળ્યું ને ખડકમાં ખોદેલી એક કબરમાં તેને મૂક્યો અને કબરના આગળ એક પથ્થર ગબડાવીને મૂક્યો ને તેને ક્યાં મૂક્યો હતો તે મગદલની મરિયમ તથા યોસાની માં મરિયમે જોયું. આમેન.
માર્કની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય. વિશ્રામવાર પતી ગયા પછી મરિયમ માગદાલેન, યાકુબની માં મરિયમ તથા સાલોમે તેઓએ તેને છોડવા સારું સુગંધિત દ્રવ્ય વેચાતા લીધા. અઠવાડિયાને પહેલે દાડે 72 પરોડીએ સૂરજ ઉગતે તેઓ કબરે આવે છે. તેઓ માહે માહે કહેતી હતી કે આપણે વસ્તે કબરના મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે. તેઓ નજર કરીને જુએ છે કે પથ્થર તો ગબડી ગયેલો છે, તે બહુ મોટો હતો. તેઓએ કબરમાં બેસીને સફેદ ચામો પહેરેલા અને જમણી તરફ બેઠેલા એક જુવાન માણસને જોયો. તેથી તેઓ અચરત થઈ, પણ તેઓને કહે છે કે અચરત ન થાવ, વધસ્તંભે જડાયેલા ઈસુ નાઝરીને તમે શોધો છો તે પૂછો છે તે અહીં નથી. જુઓ, જે જગ્યાએ તેને મૂક્યો હતો તે આ છે, પણ તમે જાઓ તેના શિષ્યોને તથા પિતરને કહો કે તે તમારી અગાઉ ગાલિલમાં જાય છે, જેમ તેણે તમને કહ્યું હતું તેમ તમે ત્યાં તેને જોશો. પછી તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ, કેમ કે તેઓને ભયથી ધ્રુજારી આવી અને અચંબો લાગ્યો. તેઓએ કોઈને કઈ કહ્યું નહીં, કેમ કે તેઓ બીજી હતી. અઠવાડિયાના પહેલા દાડાને પ્રભાતે તે પાછો ઉઠીને મરિયમ મગ્દલેન, જેનામાંથી તેણે સાત ભૂત કાઢ્યા હતા, તેને તે પહેલો દેખાયો. જેઓ તેની સાથે રહેલા હતા તેઓ શોક તથા રુદન કરતા હતા. ત્યારે તેણે તેઓની પાસે જેને ખબર આપી તે જીવતો છે ને તેને જોવામાં આવ્યો છે, એ સાંભળીને તેઓએ માન્યું નહીં. તે પછી તેઓમાંના બે જણ ચાલતા ગામડે જતા હતા, એટલામાં તે બીજા રૂપમાં તેઓને દેખાયો. તેઓએ જઈને બાકી રહેલાને તે કહ્યું, પણ તેઓએ તેઓનું માન્યું નહીં. તે પછી 11 શિષ્યો જમવા બેઠા હતા ત્યારે તે તેઓને દેખાયો. તેણે તેઓના અવિશ્વાસ તથા કઠોરતાને લીધે તેઓને ઠપકો દીધો, કેમ કે તેના પાછા ઉઠ્યા પછી જેઓએ તેને જોયો હતો તેઓનું તેઓએ માન્યું નહોતું. તેણે તેઓને કહ્યું કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો, જે કોઈ વિશ્વાસ કરે છે તથા બાપ્તિસ્મા લે તે સારા પામશે, પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી થશે. વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે. મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે, સર્પણે ઉઠાવી લેશે, અને જો તેઓ કઈ પ્રાણઘાતક વસ્તુ પીવે તો તેઓને કઈ પણ ઈજા થશે નહીં. તેઓ માથા પર હાથ મૂકશે એટલે તેઓ સાજા થશે. પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયો ને દેવને જમણા હાથે બેઠો. તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતો ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતો. આમેન. ઈશ્વર પિતા, તેના વાંચેલા સાંભળેલા વચનો